આ દઢીકરણ ઓલું તો થઈ ચુક્યું, સમજાય છે, એ તો થઈ ચુક્યું, હવે દઢીકરણ આ કરવાનું. કે શાસ્ત્રમાં ગમે તેવી વાત આવે, ક્યારેક આવે બીજા અવતાર જેવું ચરિત્ર હોય અને મારને ક્યારેક બીજા અવતાર જેવા પણ વર્ણવ્યા હોય, અરે ક્યારેક તો મારને ભક્ત જેવા પણ વર્ણવ્યા હોય, પરંતુ એવો દઢાવ થવો જોઈએ કે ગમે તેવા શબ્દો પડે પણ મારા મહારાજ તો સર્વોપરી ભગવાન જ છે, એમાં કદી પણ ફેરફાર ન થાય, મીન બેક ફેર ન પડે, એવું દઢીકરણ હૃદય અંદર ભગવાનના ભક્તને થવું જોઈએ. એટલું દઢીકરણ થવું જોઈએ જેવો તેવો કહેવા ન આવે, પૂછી ના શકે કે ભગવાન કેવા છે, એને ખબર હોય આની મતિમાં ફેરફાર થશે. એટલું દઢીકરણ પરમાત્માની સર્વોપરી નિષ્ઠાનું ભગવાનના ભક્તને થવું જોઈએ તો શ્રીજી મહારાજ સંપૂર્ણપણે રાજી થાય. બાકી શાસ્ત્રમાં તો ઘણું લખેલું હોય, છેલ્લે એટલું જ તમને કહું, કાયમને માટે આ જીવન દેહ પર્યંત મારની જેવી છે નિષ્ઠા જાળવી હોય તો શાસ્ત્ર વાંચતા વાંચતા બધા જ પ્રકારના શબ્દો આવશે, જેની અંદર મહારાજ ભક્ત તરીકે પણ બોલે એવા પણ ચરિત્રો આવશે, મહારાજ બીજા અવતાર જેવા એવા પણ ચરિત્રો આવશે, અને મહારાજ જેવા છે એવા પણ ચરિત્રો આવશે. એમાંથી ભગવાનના ભક્તને સર્વોત્કૃષ્ટ શબ્દને ગ્રહણ કરવા તો કોઈ દાડો ઉપાસનામાં ફેરફાર થશે નહીં. અને એવી મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિત સર્વોત્કૃષ્ટ શબ્દને ગ્રહણ કરવા. જેમ મહારાજ બોલ્યા એમ નંદ સંતોએ પણ ક્યારેક મહારાજને બીજા અવતાર જેવા પણ વર્ણવ્યા હોય એવી પણ વાતો લખી હોય, બીજા અવતારીઓ શું ભક્ત જેવા પણ ક્યારેક વર્ણવી દીધા હોય અને ક્યારેક જેવા છેવા પણ વર્ણવ્યા હોય. માટે ભગવાનનો ભક્ત જેવા છે અમારાનું વર્ણન કર્યું હોય એને હૃદયમાં ઉતારે અને એવું આવતું હોય ને તે લખી લેવું, ક્યારેક કામ લાગે એ ખજાનો છે, અથવા તો હૃદય અંદર ફિટ કરી દેવું તો મોક્ષમાં કોઈ દાડો વિઘ્ન ઊભું થાય નહીં. મહારાજ અંતે એમ કહે છે કે ભગવાનના ચરિત્ર વિશે યોગ્ય અયોગ્ય એવો ગાઢ ઘડે નહીં, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવું, આવું દઢીકરણ થાય ત્યારે સ્થિત પ્રજ્ઞ જાણવો, અને જેની એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દ્રઢ નિષ્ઠા થાય તેની એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું બાકી નથી. સંપૂર્ણ સમજાઈ ગયું જ્યાં સ્વરૂપ નિષ્ઠા સર્વોપરી નિષ્ઠા દ્રઢ થઈ જાય ત્યારે. માટે ભગવાનના ભક્તો એમ સમજે. ઇતિ વચનામૃતમ ગ્રઢા મધ્ય પ્રકરણનું 17મું વચનામૃત થયું. ભક્તજનો વચનામૃત એ મહાસાગર છે, મહાસાગરનું માપ કોઈ કાઢી ન શકે. માછલું જે મહાસાગરનો તાગ કાઢવા માટે પ્રયાસ કરતું હોય એમ મહાસાગર રૂપી આ વચનામૃત એને સમજવા માટે અને સમજાવવા માટે આપણે માછલા જેવા આત્મા પ્રયાસ કરી રહ્યા છીએ. આપણી હેસિયત નથી આ ગ્રંથ એની જેટલી મહત્તા જેટલી ગાઈ શકીએ, પણ તેમ છતાંય મહારાજને વારંવાર પ્રાર્થના કરીએ છીએ આપની વાણી આપ જ સમજાવો. હે મહારાજ, એવા શબ્દોનો આપ ઉચ્ચાર કરાવો જેનાથી આપ રાજી થાઓ. કાલે આપણે 17 વચનો સમજ્યા હતા, આજે મધ્યનું 18મું વચનો સમજવા માટે પ્રયાસ કરીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના માક્ષરુદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારણ વિશે ગાદીતક્ય નખાવીને બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો. ધોળી ચાદર ઓઢીને તે ઉપર બુટાદાર રજાઈ ઓઢી હતી અને મસ્તક ઉપર ધોળો ફેંટો બિરાજમાન હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી અને પોતાની આગળ પ્રાગજી દવે કથા કરાવતા હતા. પ્રાગજી દવે કથા કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તજનો મહારાજને સંભાળજો ખૂબ.
અમે તો સર્વે પ્રકારે વિચારીને જોયું છે, આ સંસારમાં જેટલા કુસંગ કહેવાય છે તે સર્વે કુસંગથી અધિક કુસંગ તે કયો છે? તો જેને પરમેશ્વરની ભક્તિ નહીં અને ભગવાન સર્વના સ્વામી છે, ભક્ત વત્સલ છે અને પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે. એવો પણ ભગવાનની કોરનો જેના હૈયામાં વિશ્વાસ નહીં, તેવા તો આ સંસારમાં બે મત છે, એક તો નાસ્તિકનો અને બીજો શુષ્ક વેદાંતિનો. એ બે અતિ કુસંગ છે. અને પંચમા પાપયુક્ત હોય ને તેને જો ભગવાનનો વિશ્વાસ હોય તો તેનો કોઈ કાળે છૂટકો થાય, તથા બાળ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા ઇત્યાદિ જે મોટા પાપ તેના કરનારનો પણ કોઈ કાળે છૂટકો થાય ખરો, પણ એ બે મતની જેને પ્રતીતિ આવે તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. શા માટે? જે એની સમજણ વેદ શાસ્ત્ર અને પુરાણ તે થકી ઊંધી છે. તેમાં નાસ્તિક તો એમ સમજે છે જે રામચંદ્રજી અને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા અને શ્રીકૃષ્ણ દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંકિધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે. એવી રીતે અધમ ઉદાહરણ અને પતિત પાવન એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને વિશે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે. તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી. જેને ભજને કરીને જીવ ભવના બંધન થકી છૂટે માટે એ મત છે તે વેદથી વિરુદ્ધ છે. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જીવરૂપ થયા છે, અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય જે હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં, અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માનીને પછી પાપ કરતા પણ બીવે નહીં, અને મનમાં એમ સમજે છે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. પણ એ શુષ્ક વેદાંતિ એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ જે એમ કહે છે જે બ્રહ્મ છે તે સ્થાવર જંગ રૂપે થયા છે, ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. અને એ તો એમ જાણે છે જે અમે જન્મ મરણથી છૂટશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મમરણ સાચું થયું ત્યારે આપણ પણ ઘણું સમજશું, તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનશું તો પણ જન્મમરણ નહીં ટળે, માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ, એમ માનીને અતિશય અહંકારી થઈ જાય છે. અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નથી તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને જ પોતાનો મોક્ષ ખોતરો થઈ ગયો, અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરી મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સનકાદિક શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન, નામ રટન અને કીર્તન તેને કરે છે, અને શ્વેતદીપને વિશે જે નિરન્મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે, અને કાળના પણ કાળ છે તે પણ પરમેશ્વરનું ધ્યાન, નામ રટન, કીર્તન, પૂજન, અર્ચન, વંદન તેને કરતા રહે છે, અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે, અને બદ્રિકાશ્રમ વિશે જે ઉદ્ધવ ને તનુ ઋષિ આદિ મુનિ રહ્યા છે તે પણ તપ કરે છે ને નિરંતર ભગવાનની ભક્તિ ક્રિયા કરે છે, અને શુષ્ક વેદાંતિ તો કેવળ દેહાભિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન, સ્મરણ કે વંદન કરતા નથી, અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે, તથા શ્વેતદીપવાસી જે નિરન્મુક્ત તેની વિશે જેવી સામર્થ્ય છે જેવું જ્ઞાન છે, તથા બદ્રિકાસનવાસી જે ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે જેવું જ્ઞાન છે, તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતિની વિશે સામર્થ્ય પણ નથી ને જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોડિયા થઈને બેઠા છે, માટે એ પાકા અજ્ઞાની છે અને જેટલા અજ્ઞાની કહેવાય તેના રાજા છે, અને તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે, ને એમનો માર ખાશે તો પણ એનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા જે શુષ્ક વેદાંતિ તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે જેને કલ્યાણ ઈચ્છું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિકનો સંગ કરવો જ નહીં. મધ્યનો 18મો વચનામૃત મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કે આજે મેં તમને કુસંગ ઓળખાવીએ. જગત જેની કુસંગ તરીકેની વ્યાખ્યા કરે છે એના કરતા મહારાજ જુદી કરી. જગતમાં કુસંગી લોકો કોને માને? જેની અંદર ફેલો હોય, વ્યસન હોય, કુટેવો હોય એ લોકો શું કહે? કુસંગી. પણ આ તો કેવું થયું ખબર? ચીબડાના ચોરને ફાંસીની સજા અને કરોડો રૂપિયા ચોરી જાય એને ફૂલની માળા પહેરાવે. એ મહારાજે ઓળખાયું એમ. કુસંગી બે છે, કુટેવે કુસંગ જ છે. પણ મહારાજ કે બધાએ કરતા મોટો કુસંગ તો કયો છે? તો કે નાસ્તિક અને શુષ્ક વેદાંતિ. આની વિશે જે પ્રતીતિ આવી એનાથી મોટો કોઈ કુસંગ નથી. મહારાજ કે આ બે મતની જેને પ્રતીતિ આવે છે ને બહુ મોટું પાપ લાગે છે, એટલું મોટું પાપ લાગે છે કે પછી એમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ નથી. બીજા અનેકવિધ પાપો મહારાજ કે કર્યા હોય, ગૌ હત્યા કરી હોય, સ્ત્રી હત્યા કરી હોય, બાળ હત્યા, ગમે એટલા પાપો કર્યા હોય તોય પણ ક્યારેક એનો છુટકારો થાય પ્રાયચિત કરીને, પણ આનો તો કોઈ કાળે છુટકારો થતો નથી. આપણા મનમાં એમ થાય કે એમ શું કામ? તો મહારાજ સરસ સમાધાન આપ્યું કે અન્ય પાપનો કરનારો ઇન્દ્રિયોને આધીન બનીને પાપ કરે છે, ઇન્દ્રિયોને આધીન બનીને પાપ કરે છે, પણ એમ નથી સમજતો કે એમ નથી માનતો કે ભગવાન જેવું કોઈ તત્વ નથી. સમજાય? એમ તો એ માને છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે ને એનો મને દંડ પણ આપશે, એવું માને છે. જ્યારે નાસ્તિક જે છે મહારાજ કે એ તો એમ માને છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે જ નહીં. ભગવાન કોણ? જે દાખલો કરે બધા ભગવાન થાય. આપણે દાખલો કરીને આપણા કર્મો ખપી જાય એટલે આપણે ભગવાન થઈ જાય. અને કેટલી હદે આગળ જાય છે કે રામચંદ્રજી અને શ્રી કૃષ્ણ આ બંને બહુ બહુની હત્યા કરી અને શ્રી કૃષ્ણ ભગવાને દૈત્ય માર્યા, પરસ્તીનો સંગ કીધો, માટે બંને જણા ત્રીજા નરકમાં પડ્યા છે. આમ માને લો કેટલો બધો દુષ્ટ ભાવ રાખે છે. એ ઉપરથી તમને ગમે એટલા સારા દેખાય, ગમે એવી મીઠી મીઠી વાતો કરે, પણ હૃદયથી એ લોકોના મનમાં ભગવાન છે જ નહીં. ઉપલકે વાતો કરે તો આપણા મનમાં એમ લાગે તો આપણી જેવા છે. પણ એના મૂળને તપાસો. સમજાય? મૂળને તપાસો તો ખબર પડે કે આની અંદર એકલી કડવાશ જ છે. નાસ્તિક લોકોની કડવાશ કેવી છે ખબર? એટલે કેપ્સુલ આવે ને, કેપ્સુલ ટેબ્લેટ્સ બે પ્રકારની આવે. એક કેપ્સુલ કવરની અંદર પેલી બધું ભરેલું, એક કોઈ ખુલ્લી હોય, ખુલ્લી તે મોઢા મૂકો ને તરત કડવી લાગે તમને, એટલે જલ્દી તમે આમ પાણી પી જાઓ કે જેથી કરીને વધારે કડવી ન લાગે. અને કેપ્સુલ જે છે ઉપર કવર હોય કોટેડ હોય એને તમે આમ પીવો તો તમને કડવી ન લાગે, જરાય ન લાગે. એમ આ જગતના જે લોકો કુસંગી કહેવાય છે એ બિચારા ખુલ્લી ટીકડી જેવા છે, એ સીધા આપણને કડવા લાગે. સમજાય છે? વ્યસન હોય, કુટે હોય, એબીટો, એટલે આપણને સીધા એ કડવા લાગે. પણ મહારાજ કે નાસ્તિક તો કેપ્સુલ જેવા છે. દવાને પેલા કવરમાં હુકમ ભરી પડે તમને ખબર છે? અતિ કડવાશ હોય, જે કડવાશ જીભ ઉપર અડે તો માણસ સહન ન કરી શકે એવી કડવાશને કેપ્સુલની અંદર ભરેલી હોય, એટલે ઉપરથી એકદમ મીઠી લાગે, જરા કે કડવી ન લાગે. નાસ્તિક છે ને કેપ્સુલ જેવા, ઉપરથી બિલકુલ મીઠા લાગે, મારા જરાય કડવા ન લાગે ને, ઉપરથી એકદમ સરસ લાગે આપણને. પણ જ્યારે એનો સંગ કરી એના મૂળને જ્યારે પૂછે તે દિવસે એની કડવાશ દેખાય, કડવાશ દેખાય. એકવાર અમે બધા સંતો વડતાલ ગયેલા અને ત્યાં ઓફિસ આગળ ઊભા હતા, એમાં 7-8-10 જૈન લોકો ત્યાં દર્શન કરવા આવ્યા ને બધું જોતા હતા ને ફોટા પાડતા હતા ને, એટલે એમથી કોઈ મુમુક્ષુ લાગે છે. એટલે બધા એમ સંતો નજીક ગયા, કીધું બે શબ્દ કહીએ તો મારાનો મહિમા સમજાય. પછી થોડીક વાત કરીને પૂછ્યું, તમે આમ કયા સંપ્રદાયનો નહીં હતા? કે અમે સ્વામી જૈન છીએ. કે તારી બલી થાય. પછી અમે આમ જરાક ઝાંખાપણે એટલે સમજી ગયા, એટલે કે સ્વામી અમે ભલે જૈન રહ્યા પણ અમે બધે જઈએ છીએ, અમારા મનમાં એવું કશું નથી એમ. પછી અમે એના મૂળ સામે ગયા, એની કડવાશ કેટલીક છે. એટલે મેં પ્રશ્ન કર્યો કે તમે રામ અને કૃષ્ણને વિશે શું ભાવના રાખો છો? તો કે બીજી કાંઈ નહીં થરાક, તે તો એણે કર્મ જે કર્યા છે એટલે ત્રીજા નરકમાં પડ્યા છે. કે લે તમે ત્યાં ખૂબ દુઃખ સહન કરે છે, તે ફરી વાર જન્મશે ને ત્યારે અમારે કેવલીક થાય કે દેખાણીને કડવાશ સમજાણી છે ને, બિલકુલ કેપ્સુલ જેવા, ઉપરથી એકદમ મીઠા લાગે, આપણને ખબર પણ ન પડે. પણ એ તો કેપ્સુલ ખોલીને એકાદ દાણો જીભને અડે ત્યારે ખબર પડે કે આ કડવાશ સહન થાય એમ નથી. એમ નાસ્તિકનું જે પાપ છે, સમજાય તમને, અન્ય લોકોનો જે પાપ છે, ગૌ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, આદિ પાપો કર્યો, અથવા તો કોઈ પણ કુસંગ ઈડ્યો હોય, તો એ માણસને તરત દેખાય આવે, સમજ્યા, તરત દેખાય આવે અને તરત એ માણસ એને થોડો દૂર રહે. પણ નાસ્તિકની જે કડવાશ છે એ માણસને દેખાતી નથી, પરંતુ જે દાડે દેખાય તે દાડે સહન ન થાય. તમે જો 19માં મહારાજ કે અમે તો ખાલી જાણવા માટે કે શાસ્ત્ર વાંચ્યો તો અમારી આંખોમાંથી આંસડોની ધારાઓ મળી થવાય. કહો નાસ્તિક લોકો એને મતે કોઈ ભગવાન છે જ નહીં, જે દાખલો કરે એ બધા ભગવાન થઈ જાય છે, મહેનત કરી બધા ભગવાન થઈ જશે. એનું કાર્ય જોઈએ ને તો આપણને બહુ મીઠા લાગે. મોટી મોટી હોસ્પિટલો બંધાવે, મોટી મોટી સ્કૂલો બંધાવે, ગૌહત્યા થઈ તે ત્યાં બંધ કરાવે, દુષ્કાળની અંદર અસહ્ય સહાય કરે, કેટલા એના દાખલા ઉપરથી જોઈને તો તમને એકદમ મીઠા લાગે. આપણા મનમાં એમ થાય આટલા બધા બિચારા મીઠા ને મહારાજ કાનો ત્યાગ કરે, પણ મહારાજને નીકળવાશ દેખાતી હતી સામે, સમજાય છે. મહારાજ કેટલું બધું સત્સંગમાં લખ્યું, દ્વિતીય પ્રકરણના 7મા અધ્યાયમાં મહારાજ કે વિપરીત એવો દેશકાળ આવી જાય, મરવાની અણી ઉપર સુધી પહોંચે જઈએ, તો મહારાજ કે આમને સામનો બે આખલા વતન વચ્ચે આવી જાય, આવી પરિસ્થિતિ આવે ને તો મુસલમાનના મસ્જિદમાં જાઉં પરંતુ જૈનના દેરાસરમાં પગ ન મૂકવો. આટલું મહારાજ બોલ્યા. કહો આપણા મનમાંથી આટલું બધું કામ કીધું છે, પણ એની કડવાશ મહારાજ અનુભવી છે, એની કડવાશ મહારાજ અનુભવી છે. મુસલમાન ભલે કદાચ એવું માને છે, એનો મત એવો છે કે આ પૃથ્વી પર ભગવાન નથી આવતા, એ પોતાનો ઓલિયા પુરુષને મોકલે છે, પણ એનો મત એવો નથી કે ભગવાન જેવું કોઈ તત્વ નથી, એમ નથી માનતા, સમજાય છે. એમ તો માને છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે અને એના ઓલિયા પુરુષને મોકલે છે. જ્યારે આ નાસ્તિક લોકો તેવું માને છે કે ભગવાન જેવું કોઈ તત્વ છે જ નહીં. આપણા મનમાં એમ થાય તો એ મહાવીરને શું સમજે? ભગવાન સમજે એમાં ના નહીં, ભગવાન જ સમજે. પણ કેવી રીતે સમજે? બહુ જ્યારે મહેનત કરી ત્યારે માણમણ ભગવાન થયા એમ, સમજાય. મૂળમાંથી ભગવાન નહોતા, ખૂબ જ્યારે દાખલો કર્યો ત્યારે ભગવાન થયા. એમ તો ના ઘણા ભગવાન છે પણ મહેનત કરીને થયેલા, મૂળમાં કોઈ ભગવાન નહીં. માટે મહારાજ કે એનો સંગ કોઈ દાડો કરવો નહીં. એવા નાસ્તિકનો જો સંગ થશે મહારાજ કે તો પોતાને જે પરમેશ્વરની વિશે જે આસ્થા છે, અનન્ય જે નિષ્ઠા છે મહારાજ કે નિષ્ઠા જરૂર એ જીવાત્માને એનો સંગ થતાની સાથે તૂટી જશે. કારણ કે એનો મત એવો છે કે કેવળ કર્મ કરતા કરતા કર્મ ખપી જાય ત્યારે જીવાત્મા સ્વયં ભગવાન થઈ જાય છે, અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે તે જ્યારે કર્મ કરતા કરતા કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય. એવી રીતે અનંત ભગવાન માન્યા છે, જેટલા જેટલા કર્મ ખપાઈ દે બધા ભગવાન થઈ જાય. એવો એનો સ્પષ્ટ મત છે. પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી કે જેને ભજને કરીને જીવ ભાવના બંધન થકી છૂટે. માટે મત છે તે વેદથી વિરુદ્ધ છે. માટે મહારાજ કે એનો સંગ કોઈ દાડો કરવો નહીં. એનો સંગ થાય તો ક્યારેક આપણા મનમાં પણ એમ થઈ જાય કે છે એમ એમ, નતર તમે આમ ગણો ને એની ઉપલબ્ધ દ્રષ્ટિ જો તમે જુઓ ને સ્થિતિ જુઓ ને તો તમને બધાય સંપ્રદાય કરતા શ્રેષ્ઠ દેખાય. એમ લાગે કે આપણા સંપ્રદાયની સાથે આમ બિલકુલ તાલામેલ ન હોય એવું લાગે. આપણા સંપ્રદાયના રીત રિવાજ ને એનામાં બહુ મળતા દેખાય. અહિંસા ધર્મ બહુ મળતો દેખાય. જો કે અમુક પૈસા આપણને ન ગમે એનું, પણ આમ તો ઘણો સજ્જનતા વાળો સંપ્રદાય દેખાય. પણ એની અંદર એક જ વસ્તુ હું નથી, વરાજો નથી. જાન તો શુહામણી છે, સમજાય, પણ વરાજો નથી. એક વાત બહુ સ્પષ્ટ સમજવી, વર વિનાના જાનની કોઈ કિંમત નથી. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે એક ગામમાંથી બીજા ગામ જાન જતી હતી. એમાં પેલા ગાડામાં જાન જાય, રસ્તામાં પેલા જે વર હતા એને લઘુપાણે જવાની ઈચ્છા હતી એટલે ગાડું ઊભું રાખ્યું. બીજા બધા ગાડા પાછળ હતા, એવી રીત હોય કે વરરાજાનો ગોડો બધા કરતા આગળ હોય. તે ગાડું ઊભું રહ્યું ને તે પાછળવાળા કે આપણે કેટલી વાર ઊભું રહ્યું એમ કહી અને સાડી ઉપર કરી કરીને બધા આગળ થઈ ગયા. અને પેલો જે તૈયાર થઈને આવ્યો, જોયું તો ગાડા બધા આગળ, એને પૂછ્યું ગાડા બધા, તો કીધું બધા ગયા. વરરાજો કે મારા ગાડાને તારીને આગળ જતા રહ્યા, ભલે ગયા, આપણો ગાડો વાળો પાછો નહીં જવું મારે. કે વરરાજે ગાડું વાળ્યું પાછું, ઓલ્યા બધા તો બળદને દોડાવતા દોડાવતા બધાને પહેલાં પહોંચી ગયા. અને ત્યાં ભાઈ હામે બધા સામૈયા કરવા આવેલા માણસો હમાય નહીં, પણ બધા આવીને એ જ પૂછેલા, વરરાજો ક્યાં, વરરાજાનું ગાડું ક્યાં, વરરાજો ક્યાં. ઓલા બધા કે વરરાજો હમણાં ગાડું લઈને આવે છે, એનું ગાડું હમણાં આવે છે, પણ અમે તરસ્યા થઈએ છીએ, પાણી બાણી વ્યવસ્થા તો કરો. તો કે હમણાં વરરાજો આવે એટલે તરત કરી ગયા, પેલા વરરાજાને પાણી પાઈને પછી તરત તમારો વારો. અડધી કલાક થઈ, કલાક થઈ, બે કલાક થઈ, પણ હવે વરરાજો આવે છે નો. ઉલ્યા બિચારા કે પણ અમારા ગળા હુકાય કે પાણી પાવ, તો કે વર વિના તમને પાણી મળે નહીં. અને પછી ભૂખ્યા તરસ્યા વળ્યા પાછા. બસ આમ છે, સમજાય, આમ છે. એની અંદર જાન સરસ છે, પણ એક વરાજો નથી. અને ભક્તજનો બીજા નંબરમાં જાનની અંદર વરાજો હોય એમ જ જાન શોભે. એમાંય તે જેટલો વર શ્રેષ્ઠ, બરાબર સમજો, એટલો વર શ્રેષ્ઠ એટલી જાન મહત્તા વાળી, વર કેપેબલ હોય. દાખલા ભિખારીનો છોકરો, આમ સામાન્ય માણસ એનો છોકરો પણ જતો, એને વર જ કહેવાય. એને શું કહેવાય? વર જ કહેવાય. પણ એમાં જાનની એ કેવા બધા હોય અને જાનની મોજ કેવી હોય? હે, પણ ઇંગ્લેન્ડના પ્રેસિડેન્ટનો છોકરો પણ જતો હોય તો એને વર જ કહેવાય કે બીજું કંઈ કહેવાય? એને વરાજો જ કહેવાય. પણ એની અંદર જાનમાં જવાનું આમંત્રણ મળ્યું હોય તો એમ કે હમણાં મને રજા નહીં મળે, એમ શું કહો? રજા માગો ને શેઠ એમ કે તને રજા નહીં આપીને, જો રજા પાડીશ તો નોકરીમાં છૂટા કરી દે, તો શું કહો? છૂટો થાવ તો મંજૂર, પણ જાનમાં તો જાઈશ જ. હું કામ પ્રેસિડેન્ટનો છોકરો પરણાય છે, આમાં તમને કઈ સમજાણું? પરમેશ્વરની જેને નિષ્ઠા છે એ વર સહિત જાન છે. પણ એમાંય તે પરમેશ્વર જ્યારે સર્વોપરી મળી જાય, સમજાય, સર્વોપરી ભગવાન હોય ને એની જાનમાં બેઠા હોય, એની મોજ અલગ હોય. આપણી મોજ તો અલગ છે, અલૌકિક છે. શું કામ? આપણે સામાન્ય જાનમાં બેઠા નથી. આપણો વરાજો કાંઈ સામાન્ય નથી. જોતા વાટ આવી મારે જાન, પોતે વર પુરુષોત્તમ ભગવાન. મારી જાનમાં તો પુરુષોત્તમ નારાયણ ખુદ વરાજા છે. ઓલો તો પ્રેસિડેન્ટનો છોકરો પરણતો, પણ ખુદ પ્રેસિડેન્ટ પરણતો હોય તો આ તો ખુદ પુરુષોત્તમ નારાયણની જાન, ખુદ પુરુષોત્તમ નારાયણની જાન. વાટ જોતા આવી મારે જાન, પોતે વર પુરુષોત્તમ ભગવાન. મારી જાનમાં તો પુરુષોત્તમ નારાયણ સ્વયં પરબ્રહ્મ વર છે. હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. મારો હથે વાળો પુરુષોત્તમ નારાયણની સાથે લાગી ગયો, ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો, આપણો જન્મારો સુફળ થઈ ગયેલો. મહારાજે એમ કહે છે કે નાસ્તિકનો સંગ કદી ન કરો. શું કામ ન કરવો? તો કે એના સંગ કરવાથી હૃદયમાંથી પરમેશ્વરનું સ્થાન નીકળી જાય છે. એક વાત બતાવીને હવે મહારાજ બીજી વાત બતાવ. અને શુષ્ક વેદાંતિ છે તે તો એમ સમજે છે જે બ્રહ્મ છે તે જીવરૂપ થાય છે, અને જેમ સૂર્યનું પ્રતિબિંબ છે તેમ બ્રહ્મ તે જીવરૂપ છે. માટે જ્યારે એમ સમજાય જે હું બ્રહ્મ છું ત્યારે એને કાંઈ સાધન કરવું રહ્યું નહીં. શુષ્ક વેદાંતિ પરમાત્મા નિરાકાર સમજે છે, તેજ રૂપ સમજે છે, અને જીવાત્મા એની કિરણ છે એમ માને છે. જીવ અને પરમાત્મા આ બે તત્વ અલગ છે જ નહીં. સૂર્યનું પ્રતિબિંબ હોય એની જેમ કિરણ હોય એમ જ પરમાત્માની કિરણ રૂપ એના પ્રતિબિંબ રૂપ જ આ જીવ છે. માટે પરમાત્માથી જ રાખી અલગ નથી. માટે પરમાત્મા જેમ બ્રહ્મ સ્વરૂપ છે, નિર્લેપ છે, નિર્બાધ છે, એમ જીવ પણ નિર્લેપ છે, નિર્બાધ છે, અને પોતે ખુદ બ્રહ્મ છે. પછી ભજન કોનું કરે? બ્રહ્મ એટલે પરબ્રહ્મ જ સમજો. અહીંયા એમ સમજે પરબ્રહ્મ જે નિર્બાધ છે, હું પણ પરબ્રહ્મ જ છું માટે હું પણ નિર્બાધ છું. પોતે પરબ્રહ્મ થયા પછી ભજન કોનું કરે? એટલે ભજન કરો ને એમાં કે આવતું નથી. અને જ્યારે પોતે પરમેશ્વર થયા ત્યારે હવે ભજન પણ કોઈનું કરવું રહ્યું નહીં એમ માને, ને પછી પાપ કરતા પણ બીવે નહીં. લો, પાપ કરતા બીવે નહીં, કારણ કે એમ માને કે પરમેશ્વર નિર્લેપ છે તો હું નિર્લેપ છું, મને અડવાનું છે ક્યાં કાંઈ, એમ કરી અનેક વિધ પાપો કરે છે. ભક્તજનો, શાસ્ત્રમાં એક વાત બતાવી કે જેમ પરમાત્મા નિર્લેપ છે એમ પરમાત્માના સાધર્મ્યપણાને પામ્યા એવા પરમાત્માના એકાંતિક સંતો ભક્તો પણ નિર્લેપ છે, એ પણ બ્રહ્મ સ્વરૂપ છે. વાત એમ બતાવી બ્રહ્મ સ્વરૂપ છે, એને માયાનો કોઈ બાધ અડતો નથી, માયાનો કોઈ બાધ અડતો નથી, એને કોઈ ક્રિયા બાધરૂપ છે નહીં એમ લખી હોવા છતાંય વાત તો એમ જ સમજવી કે એને કોઈ બાદરૂપ નથી. એ એમ માનું એવી રીતે બાદરૂપ નથી કે એ કોઈ માયાના ગુણમાં લેવાતા નથી. સમજાય છે? માયાના કોઈ ગુણમાં લેવાતા નથી માટે નિર્લેપ છે એમ સમજવું, પણ એમ ન સમજવું એ ગમે એવી ક્રિયા કરે તો એને બાધ ન થાય એમ ન સમજવું. બરાબર સમજવું કે ભગવાન જેમ નિર્લેપ છે એમ ભગવાનના ભક્ત નિર્લેપ છે આવો શબ્દ હોય, પણ એવી રીતે નિર્લેપ છે કે માયાના ગુણમાં લેવાતા નથી એટલે એનો સંગ જ કરતા નથી, પણ સંગ કર્યા પછી નિર્લેપ રહે છે એવી કોઈ વાત નથી. નહીતર આમ કઈ કઈ મહારાજે સત્સંગમાં લખ્યું કે પરમાત્મા નિર્લેપ છે માટે ભગવાનનો ભક્ત પણ નિર્લેપ છે એમ માની માની જીવ પાપને માર્ગે ચાલે છે. કેવી રીતે ચાલે છે? તો કે પરમાત્માનો સંગ ગોપીઓ કર્યો અને તેમ છતાંય ભગવાન જેમ નિર્લેપ રહ્યા તો આપણે પણ પરમાત્મા સમાન છે, માટે ગમે તે નારીનો સંગ કર્યા પછી નિર્લેપ જ છીએ એમ માનીને પાપને માર્ગે ચાલે છે. માટે એવી કદી પણ સમજણ ઊંધી ન ગ્રહણ કરવી. ભગવાન નિર્લેપ છે એમ એનો ભક્ત પણ નિર્લેપ છે, પણ કેવી રીતે? તો કે એ વિષયનો લીધો લેવાતો નથી એટલે એના પ્રસંગમાં જતો જ નથી એમ, પણ એનો પ્રસંગ પાડ્યા પછી નિર્લેપ રહે એમ તો કોઈ દાડો સમજવું નહીં એમ મહારાજે પ્રથમના 18માં પણ કીધું. મહારાજ કે વિષયના પ્રસંગમાં રહે અને પછી નિર્લેપ રહે એવો તો કોઈ અમે દીઠ્યો નથી. વર્તમાન કાળમાં કોઈ છે નહીં, ભવિષ્યમાં કોઈ થશે નહીં. અને મહારાજ કે અમારો કોઈ વાદ લેશો નહીં, અને અમારો જો વાદ લેશો તો હેરાન હેરાન થશો. અમે તો મહારાજ કે ઇન્દ્રિય અંતસ્કરણ તમામ થકી પરવર્તીએ છીએ. અમે તો મારા ચિત્તને પકડવા ધારીએ તો સાવની જેમ પકડી લઈએ છીએ. અમે જેમ ધારીએ તેમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર વર્તે છે, ઇન્દ્રિય અંતસ્કરણ વર્તે છે. પણ અમારો જો વાદ લેશો તો હેરાન હેરાન થશો, અને થોડી ઘણી જે ભક્તિ કરી છે તો કાળાંતરે પ્રગટ થશે, અને ત્યાં સુધી ભૂત અને પ્લેતના અવતારાઓ શાસ્ત્રના શબ્દથી જ ભૂલ કરી છે. કારણ કે શાસ્ત્ર એમ કીધું, ભગવાન જેમ નિર્લેપ છે એમ ભગવાનનો ભક્ત નિર્લેપ છે, એવા શબ્દને પકડી અને અધર્મને માર્ગે ચાલ્યા. પણ જે અર્થ સમજવો જોઈએ એવો અર્થ સમજ્યા નહીં. એટલે ભક્તો વારંવાર કહેવું પડે કે શાસ્ત્ર માત્ર કેવળ વાંચવા માત્રથી સમજી શકાતા નથી, એને સમજાવનારો કોઈક જોઈએ. અમને કે એમને નહીં સમજાણાવે, કોઈ કે સમજાવ્યા હશે પાસે બેસાડી બેસાડી ત્યારે સમજાણા હશે. અદભુત શાસ્ત્ર રહસ્ય ઊંડાણ વાળા હોય છે. મહારાજ એમ કે શુષ્ક વેદાંતિ એનો એટલા માટે સંગ ન કરવો, એને મતે કોઈ અનાદિના ભગવાન, જેમ નાસ્તિકને મતે નથી તેમ આને મતે ભગવાન છે, પણ પોતે ભગવાનથી જુદો નથી, માને ભગવાન જેવા છે એવો જ પોતે છે, એક જ છે. ભગવાન જેવા છે એવો પોતે છે ને તો હજી વાંધો ન આવત. ભક્તની સ્થિતિ એવી છે, જેવા ભગવાન છે એવો જ ભક્ત છે, પરંતુ તેમ છતાંય ભગવાન સ્વામી છે, પોતે દાસ છે, પોતે જેટલા મોટા ભગવાનને સમજે એટલી મોટી અપને પામ્યો છે, તેમ છતાંય ભગવાન અગાધના અગાધ છે. આવી સમજણ શ્રેષ્ઠ છે. એને તો કેવું માન્યું, હું અને ભગવાન બે એક જ છીએ, હું ભગવાન જ છું, પરમેશ્વર છું, એમ માનીને પછી ભજન કરું રહ્યું નહીં, પાપને માર્ગે આગળ વધ્યો. અને મનમાં એમ સમજે, જે આપણે નિર્ગુણ માર્ગને પામ્યા છે માટે આપણે ફરીને જન્મ નહીં ધરવો પડે. આપણે નિર્ગુણ થઈ ગયા, જન્મ ધારણ કરવો પડશે નહીં. પણ ભક્તજનો, ચોર હોય ને ચોર, એ પોતે જે ચોરી કરી હોય એમાંથી ચટકવા માટે અનેક વિધ સંકલ્પો તૈયાર કરી રાખ્યા, અનેક વિધ પ્રશ્નો તૈયાર કરી રાખ્યા હોય. પણ પોતે સ્વયં ચોર હોવાને કારણે ગમે એટલા પ્રશ્નો તૈયાર કરી રાખ્યા હોય, પણ અચિંતા એને એવો કોઈ પ્રશ્ન વકીલ પૂછે કે જસ્ટિસ પૂછે, એટલે ગોખેલા પ્રશ્નોમાં ક્યાંય, કારણ કે ચોર છે એટલે કોઈક જગ્યાએ લીકેજ પોઈન્ટ રહી જવાની શક્યતા પૂર્ણ છે, લીકેજ પોઈન્ટ રહી જવાની શક્યતા છે, એ લીકેજ પોઈન્ટ એને પકડી પાડે તું ચોર છો. સમજાય? નિર્દોષ હોય ને એને કઈ ગોખવું ન પડે, આમથી આમ ને આમથી આમથી આમ કરશું, પણ ચોરને તો ગોખવું પડે, આમથી આમ આમથી આમ આમથી આમ કરીશ. એમ આ લોકો ખોટે માર્ગે ચાલ્યા છે. મહારાજે એમ સમજાવે કે શુષ્ક વેદાંતને જે માનનારે ખોટે માર્ગે ચાલ્યા છે, મતલબે પોતે બોલ્યા કે આપણે તો નિર્ગુણ માર્ગને પામ્યા છીએ માટે હવે જન્મ મરણથી આપણે પર થઈ ચૂક્યા છીએ, પણ પોતે સ્થિતિને નથી પામ્યા, કેવળ વાંચવા માત્રથી ઉલટ અર્થ ઘટાડીને પોતાની સ્થિતિને મહાન માની રહ્યા છે, માટે જબરજસ્ત એક ફોલ્ડ રહી ગયો જેને મહારાજ બતાવ્યો. મહારાજ કે એમ એ માને છે આપણે નિર્ગુણ સ્થિતિને પામ્યા છે માટે આપણે માથે જન્મ મરણ નથી, પણ એ શુષ્ક વેદાંત એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ ઈશુ માને આપણે બ્રહ્મ સ્થિતિને પામી ગયા માટે આપણે માથે જન્મ મરણ નથી, પણ શુષ્ક વેદાંત એટલો તપાસ કરતા નથી જે માયા પર જે નિર્ગુણ બ્રહ્મ તેને પણ એની સમજણે કરીને જન્મ મરણ ઠેરાણું. કેમ જે એ એમ કહે છે જે બ્રહ્મ છે તે સ્થાવર જંગમ રૂપે થાય છે, ત્યારે જે જીવ હોય તેને માથે તો જન્મ મરણ હોય, તે જન્મ મરણ બ્રહ્મને માથે આવ્યું. પોતે એમ માને, બહુ માની માનીને એમ હું બ્રહ્મ છું, તો પાછું બ્રહ્મ તો સ્થાવર જંગમ રૂપે થાય છે, એક બાજુ કે આપણે જન્મ મરણથી રહિત થઈ ગયા, તો બીજી બાજુ એ બ્રહ્મ છે એ જ અનેક રૂપે થાય છે, તો જેની માં વિનય થયું કેમ? માટે મહારાજ કે ઘણું ખમજ્યા પડે મૂર્ખને ખબર ન પડે કે આપણે જે નિષેધ કરતા હતા એનું પ્રતિપાદન થઈ ગયું, આપણે મતે જ આપણે માથે જન્મમરણ થયું. અને એ તો એમ જાણે છે જે અમે જન્મમરણથી છૂટશું, પણ એમ વિચારતા નથી જે આપણે મતે કરીને બ્રહ્મને માથે જન્મમરણ સાચું થયું, તે આપણ પણ ઘણું સમજશું તો પોતાને બ્રહ્મ સ્વરૂપ માનશું તો પણ જન્મમરણ નહીં ટળે, માટે એને જ મતે કરીને એણે જે મોક્ષ માન્યો છે તે ખોટો થઈ જાય છે. તો પણ કોઈ તપાસીને જોતા નથી, અને જીભે તો એમ બકે છે જે આપણે તો બ્રહ્મ સ્વરૂપ છીએ તે કેનું ભજન કરીએ અને કેને નમસ્કાર કરીએ, એમ માને અતિશય અહંકારી થઈ જાય છે, અને સમજ્યામાં તો કાંઈ આવ્યું નથી તો પણ જ્ઞાનીનું માન લઈને બેઠા છે, પણ એમ વિચારતા નથી જે પોતાને મતે કરીને પોતાનો મોક્ષ ખોટો થઈ ગયો. મારે કે સમજતા કાંઈ નથી, અને અમે મોટા જ્ઞાની છીએ એમ માની, અમે બ્રહ્મ છીએ, અમે નિર્લેપ છીએ, અમે નિર્ગુણ સ્થિતિને પામ્યા છીએ માટે અમારે માથે જન્મ મરણ છે નહીં, આવું માને છે પણ બ્રહ્મ અનેક રૂપે થાય છે તો ઓટોમેટિક એને માથે જન્મ મરણ ઠેરાણું એને ખબર નથી. અને જે એનો સંગ કરે તેને પણ એવા ને એવા મૂર્ખ કરી મૂકે છે. લો, પોતે તો સ્વયં મૂર્ખ છે પણ એનો જેટલા સંગ કરે એને પણ એવા મૂર્ખ કરી મૂકે છે. અને સાચા જ્ઞાની જે નારદ સનકાદિક શુકજી તે તો નિરંતર ભગવાનનું ધ્યાન નામરટન ને કીર્તન તેને કરે છે. શ્વેતદીપની વિશે જે નિર્મુક્ત છે તે તો બ્રહ્મ સ્વરૂપ છે અને કાળના પણ કાળ છે તે પણ પરમેશ્વરનું ધ્યાન નામરટન કીર્તન પૂજન અર્ચન વંદન તેને કરતા રહે છે. અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. મહારાજ કે જો ઉલે એમ કહે છે કે આપણે બ્રહ્મ છીએ માટે આપણે માથે જન્મમરણ છે નહીં. અને મહારાજ કે આ બાજુ નારદ સનકાદિક શુકજી નિરંતર ભગવાનનું નામ રટન ભજન કરે છે અને શ્વેતદીપના જે નિરણમુક્ત તે પણ પોતાને બ્રહ્મરૂપ માને છે, કાળના એ કાળ છીએ એમ માનતા હોવા છતાં પરમેશ્વરનું ધ્યાન કરે છે, નામ રટન પૂજન આદિ કરે છે અને પોતે અક્ષર સ્વરૂપ છે તો પણ અક્ષરાથી જે પુરુષોત્તમ ભગવાન તેના દાસ થઈને વર્તે છે. સિદ્ધિપનો મુક્ત અક્ષર સ્વરૂપ છે તેમ છતાં પુરુષોત્તમના દાસ થઈને વર્તે છે. તો આપણે ત્યાં સુધી ખોટું કૂટતા હતા. હે, આ તો સિદ્ધિપના મુક્તો ને અક્ષર કીધા, અક્ષર સ્વરૂપ કીધા અને વાસુદેવને પુરુષોત્તમ કીધા. ભક્તજનો સામાન્યપણે શાસ્ત્રમાં સરળ ચાલ્યું જતો હોય ત્યાં સુધી મુમુક્ષને કોઈના સંગની જરૂર નથી, પણ શાસ્ત્ર જ્યારે આટી ઘૂટી વાળો આવે ને ત્યારે જ એને કોઈકના સંગની જરૂર પડે. અહીંયા જે અક્ષર સ્વરૂપ કીધા એ શ્વેતદીપના મુક્તને કીધા છે અને પુરુષોત્તમ જે કીધા એ વાસુદેવને કીધા છે. અને આ વાતની સાંખ પૂરે ગોપાળાનંદ સ્વામીની વાત પ્રકરણ બીજું વાત 42 બરાબર લખી લેજો. પ્રકરણ બીજું વાત 42 સ્વામી કે આ પૃથ્વી પર જ્યારે ઇન્દ્ર આવે અને ઇન્દ્રને જ્યારે પુરુષોત્તમ કીધા હોય ત્યારે એના જે ભક્ત એને અક્ષર સ્વરૂપ કીધા હોય પણ એ બહુ મોટપને પામી પામીને કેટલીક પામે તો કે દેવતા જેવા થાય. અને ઇન્દ્રને જ્યારે અક્ષર સ્વરૂપ કીધા હોય ત્યારે બ્રહ્માને પુરુષોત્તમ કીધા હોય, બ્રહ્માને અક્ષર સ્વરૂપ જ્યારે કીધા હોય ત્યારે વિરાટને પુરુષોત્તમ કીધા હોય, વિરાટને અક્ષર સ્વરૂપ કીધા હોય ત્યારે પ્રધાન પુરુષને પુરુષોત્તમ કીધા હોય, પ્રધાનને અક્ષર સ્વરૂપ કીધા હોય ત્યારે મહાપુરુષને પુરુષોત્તમ કીધા હોય. એમ આ દુનિયાની અંદર તો લાગટ પુરુષોત્તમ કહેવાય છે પણ ગોપાળન સ્વામી સ્પષ્ટ લખ્યું પુરુષોત્તમ તો એક ભગવાન સ્વામિનારાયણ છે, અન્યથા કોઈ પુરુષોત્તમ નથી. અદભુત વાત છે. જો આપણે ન કોઈ દી વાતો ખોલી હોય, ન કોઈ દી બીજું શાસ્ત્ર ખોલ્યું હોય અને સીધે સીધો આપણે એક વચન તો પણ નિર્ણય કરીને કીધું, આમાં કીધું શ્વેતદીપના મુક્ત છે તે અક્ષર છે અને વાસુદેવ પુરુષોત્તમ છે માટે બધા પુરુષોત્તમ છે. શાસ્ત્રમાં એટલા માટે કોઈના સમાગમની કોઈના જોગની જરૂર પડે છે કે આટી ઘૂટી જ્યારે આવે ત્યારે સ્પષ્ટ ઉત્તર સમજી શકાય. અહીંયા જે શ્વેતદીપના મુક્તો છે એને અક્ષર શબ્દથી સંબોધ્યા છે અને વાસુદેવ નારાયણ પુરુષોત્તમ છે. આ અક્ષર સ્વરૂપ બન્યા હોવા છતાંય, કેવાનો મતલબ, અક્ષર સ્વરૂપ બન્યા હોવા છતાંય પણ શ્વેતદીપના મુક્તો નિરંતર પરમાત્માનું ધ્યાન ભજન રટન કરે છે અને પેલા શુષ્ક જ્ઞાની લેશ માત્ર સામર્થ્ય નથી પામ્યા, શક્તિ નથી પામ્યા, કશી ખબર નથી અને તેમ છતાં એમ માને છે કે અમે તો બ્રહ્મ સ્વરૂપ બની ગયા માટે અમારે કશું કરવાનું બાકી રહેવા પામ્યું નથી. મહારાજ કે તો મૂર્ખના સરદાર છે. મહારાજ કે જેવી રીતે શ્વેતદીપના મુક્તો અખંડ પરમાત્માનું ધ્યાન ભજન કરે એમ બદ્રિકાશ્રમના મુક્તો પણ અખંડ પરમાત્મા નરનારાયણ દેવનું ધ્યાન ભજન કરે. ઉદ્ધવ તનુ ઋષિ આદિ મુનિ રહ્યા છે તે પણ અખંડ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવનું ધ્યાન ભજન કરે છે. અને શુષ્ક વેદાંતિ તો કેવળ દેહવિમાની જીવ છે તો પણ ભગવાનનું ધ્યાન સ્મરણ વંદન કરતા નથી. અને નારદ સનકાદિક ને શુકજી તેમની જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા શ્વેતદીપવાસી નિરણમુક્ત તેની વિશે જેવી સામર્થ્ય છે ને જેવું જ્ઞાન છે તથા બદ્રિકાશ્રમવાસી ઋષિ તેમાં જેવી સામર્થ્ય છે અને જેવું જ્ઞાન છે તેના કોટીમાં ભાગની પણ એ શુષ્ક વેદાંતની વિશે સામર્થ્ય પણ નથી, જ્ઞાન પણ નથી, તો પણ પરમેશ્વરના સમોળિયા થઈને બેઠા છે. માટે પાકા અજ્ઞાની છે, અને જેટલા અજ્ઞાની કહેવાય તેના એ રાજા છે, અને એ તો કોટી કોટી કલ્પ સુધી નરકના કુંડમાં પડશે અને એમનો માર ખાશે તો પણ એનો છૂટકો નહીં થાય. અને એવાનો જે સંગ તેનું જ નામ કુસંગ છે. અને જેમ સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી, તેમ અજ્ઞાની એવા શુષ્ક વેદાંતિ તેના સંગથી કોઈ મોટું પાપ નથી. માટે મહારાજ કે જેમ નારદ સનકાદિક આદિક પરમાત્માનો મહિમા સમજી તે જે પોતાની ઇષ્ટ સ્વરૂપ છે એનો મહિમા સમજી જેમ ધ્યાન ભજન કીર્તનમાં મંડ્યા છે, એમ તમે પણ અમારો મહિમા સમજી ધ્યાન ભજન કીર્તનમાં મંડી રહેજો. પણ શુષ્ક વેદાંતિકના મતે ચાલી આપણે કંઈ કરવાનું રહ્યું નથી, એમ માનીને બેસી રહેશો નહીં. માટે જેને કલ્યાણ ઈચ્છું તેને નાસ્તિક તથા શુષ્ક વેદાંતિકનો સંગ કરવો જ નહીં. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 18મું થયું. હવે મહારાજ 19મું વચનામૃત સમજાવી રહ્યા છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1878ના માક્ષરવદી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પરમહંસને ઉતારે દિવસ વગ્યા સમયે પધાર્યા હતા. પછી ત્યાં આવીને ગાદી તકિયા ઉપર ઉદાસ થઈને બેઠા. વચનામૃત જો, મારે ઉદાસ થઈને બેઠા ને કોઈને બોલાવે પણ નહીં અને કોઈ સામું જુએ પણ નહીં, અને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો તે છૂટીને શિથિલ થઈ ગયો, તેને પણ સંભાળે નહીં, અને એવી રીતે એક ઘડી સુધી અતિશય ઉદાસ થઈને બેસી રહ્યા અને નેત્રમાંથી જળ પડવા લાગ્યા. મહારાજ કેટલા બધા ઉદાસ થઈ ગયા જો, નારાજ થઈ ગયા મહારાજ. ખાલી એનું મત જેવો હાટું મહારાજ, જરાક એના શાસ્ત્રને ખોલ્યું તો મહારાજ આટલા બધા ઉદાસ થઈ ગયા, નારાજ થઈ ગયા. તો એનો મતલબ એવો આપણે સમજવો કે જોવા જાણવા માટે પણ શુષ્ક વેદાંતિકનો સંગ ન કરવો, નાસ્તિકનો સંગ ન કરવો, અને એના શાસ્ત્રને જાણવા માટે પણ વાંચવું નહીં. તો જાણવા માટે વાંચતા વાંચતા ક્યારેક ગુણ જો મનાઈ જાય તો કિલ્લાના માર્ગ થકી પડી જવાય. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, ભક્તો મહારાજ સંભાળજો, અમે શુષ્ક જ્ઞાનીનો મત જાણવા સારું તેના શાસ્ત્રનું શ્રવણ કર્યું, ને શ્રવણ માત્રે કરીને જ અમારા અંતરમાં આવો ઉદ્વેગ થયો. કેમ જે એ શુષ્ક વેદાંત શાસ્ત્રને શ્રવણ કરીને જીવની બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે અને હૈયામાં સંભાવ આવી જાય છે, એટલે અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે, અને તે શુષ્ક વેદાંતના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશય ભ્રષ્ટ થઈ જાય છે. અને અમે તો કોઈક પ્રયોજન સારું શુષ્ક વેદાંતની વાત સાંભળીએ છીએ તેણે કરીને પણ હવે અમારે શોક ઘણો થાય છે, એમ કહીને શ્રીજી મહારાજ સુધા ઉદાસ થઈ ગયા. પછી ઘણીવાર સુધી દિલગર થઈને પછી પોતાના હાથે નેત્રમાંથી જળ લઈને એમ બોલ્યા છે, ભગવદ્ગીતા ઉપર જે રામનું જ ભાષ્ય છે તેની કથા સાંભળીને અમે આજ રાત્રે સૂતા હતા, પછી અમને સ્વપ્ન થયું જે અમે ગોલોક ગયા ત્યાં ભગવાનના અનંત પાર્ષદ દીઠ્યા, તેમાં કેટલાક તો ભગવાનની સેવામાં રહ્યા છે તે તો સ્થિર સરખા જણાયા, અને કેટલાક તો પરમેશ્વરના કીર્તન ગાય છે, તે કીર્તન પણ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના ગાય છે, અને તે કીર્તન ગાતા જાય અને ડોલતા જાય, જેમ કેફે કરીને ગાંડા થયા હોય ને તે ડોલે અને ગાય તેમ કીર્તન ગાય ને ડોલે. પછી અમે પણ એ ગાવતા હતા તે વેળા જઈને મળ્યા ને કીર્તન ગાવા લાગ્યા. તે ગાવતા ગાવતા એવો વિચાર થયો છે, આવી જે પરમેશ્વરની પ્રેમ ભક્તિ અને આવી જે પરમેશ્વરની ઉપાસના તેનો ત્યાગ કરીને જે મિથ્યા જ્ઞાની થયા છે અને થાય છે અને એમ જાણે છે જે અમે જ ભગવાન છે તે મહાદુષ્ટ મત છે, એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જે પ્રકારે ધર્મ થકી તથા ભગવાનની ભક્તિ થકી કોઈ રીતે પાછો ન પડે અને પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ નારાયણ તેમથી કોઈ રીતે બુદ્ધિ ડગે નહીં, એવો લાવો એક કાગળ લખીને દેશ દેશના હરિભક્ત પ્રત્યે મોકલીએ. બહુ અદભુત વચનામૃત છે મહારાજ. કે અમે તો કેવળ જાણવા માટે આ શુષ્ક વેદાંતિકના ગ્રંથને વાંચ્યો તોય પણ અમને અતિશય દુઃખ થયું. આ મહારાજ કેવું બોલ્યા ખબર, કે પછી એમ થયું ન વાંચો તો સારું તેમ, જો કેવા શબ્દ છે, અમે તો કોઈક પ્રયોજન સારું શું કે વેદાંતિકની વાત સાંભળીએ છીએ તેને કરીને, પણ હવે અમારે શોક ઘણો થાય છે. એનો મતલબ શું થયો? મનમાં એમ થાય છે ન વાંચો તો સારું. તો શું કામ? તો કે સદાય સાકાર એવા જે પરમાત્મા એને સંપૂર્ણ નિરાકાર કરી નાખ્યા, અને જીવ અને ઈશ્વર મને પરમેશ્વર પરમાત્મા એનો જે ભેદ છે એને ટાળી નાખ્યો, અને શુષ્ક વેદાંતિક એની બુદ્ધિની અંદર પરમાત્માની ઉપાસનાનું ખંડન સંપૂર્ણ થઈ ગયું, એટલે એનો સંગ કરનારનું પણ એ ખંડન કરી નાખે. એને મતે પરમાત્મા જેવું તત્વ અલગ રહ્યું જ નહીં, પરમાત્માના ઉપાસનાનું સંપૂર્ણ ખંડન થઈ ગયું. અને મહારાજ કે ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે ને હૈયામાં સંભાવ આવી જાય છે. અહીં બે શબ્દ જ બહુ સમજ્યા જેવા છે. એક બાજુ મહારાજ એમ કે શુષ્ક વેદાંતિકના શાસ્ત્રને શ્રવણ કરવા માત્રથી બુદ્ધિમાંથી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે, એક બાજુ કે ઉપાસના રહી જ નહીં, અને પછી પાછું કેવી કીધું અને હૈયામાં સંભાવ આવી જાય છે, એટલે અન્ય દેહની ઉપાસના થઈ જાય છે. આમ થોડો ક્રોસ પોઈન્ટ નથી લાગતો? એક બાજુ મહારાજ કે ઉપાસનાનું ખંડન થયું, ઉપાસના રહેતી જ નથી, અને પાછા એમ કે સંભાવ આવી જાય છે અને અન્ય દેવની ઉપાસના થઈ જાય છે. એક બાજુ કે ઉપાસના રહેતી જ નથી, પાછી બીજી બાજુ કે અન્ય દેવની ઉપાસના થઈ જાય છે. જો ભક્તો કેટલા વચનામૃત ગહન છે, આમ સીધે સીધા વાંચ્યા જતા તો આડું ન આવે,
પણ સમજવા પ્રયાસ કરો દેખાય કે મહારાજ અહીંયા જે કહેવા માગે છે, એક બાજુ એમ કે ઉપાસનાનું ખંડન થઈ જાય છે, બીજી બાજુ એમ કે સંભાવ આવી જાય છે, અને અન્ય દેવની પણ ઉપાસના થઈ જાય છે. અન્ય દેવની જે ઉપાસના થઈ જાય છે, મહારાજ જે શબ્દ વાપર્યો છે એ કેવો વ્યક્તિ છે કે વેદાંતિ છે પરંતુ પાકો હજુ વેદાંતિ દ્રઢ થયો નથી, હજી કાચો છે, હજી થોડી કાચપ છે. એટલે એના મતે સુખ દુઃખ એવું જ્યારે આવી જાય ને, સુખ દુઃખ આમ એવું માનતો હોય કે ભગવાન જેવું કાંઈ નથી ને એમ તેમ થોડું ઘણું સમજતો હોય કે આપણે છીએ આપણે અને પરમાત્મા એક જ છીએ અલગ નથી એવું માનતો હોય, પણ કંઈક સુખ દુઃખ આવી જાય ત્યારે કોઈકની વિશે પ્રીતિ તેને આવે ખરી,